આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 4 ડિસેમ્બર ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. રશિયાના પ્રમુખ પુતિન 2 દિવસની ભારતની મુલાકાતે ગઈકાલે ગુરુવારે આવી પહોંચ્યા છે. સાંજે લગભગ 6:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમના વિમાનનું આગમન થયું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને મિત્ર પુતિનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તે પછી ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત પણ કરાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પુતિન માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરાયું હતું. પુતિન આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. રશિયાના પ્રમુખ પુતિનની સાથે એક વિશેષ બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ ભારત આવી પહોંચ્યું છે. રશિયાના પ્રમુખ પુતિનનું આમ તો ગઈકાલે સાંજે દિલ્હીમાં આગમન થઈ ચૂક્યું છે, જો કે તેમના સત્તાવાર કાર્યક્રમો આજે યોજાશે. સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત થશે. સવારે 11:30 વાગે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પુતિન પુષ્પાંજલિ અર્પણ કરશે. તે પછી ભારતના વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં 11:50થી લગભગ 2 કલાક મીટિંગ ચાલશે અને પ્રેસ નિવેદન તે પછી જારી કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં જ પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે બપોરના ભોજનનું આયોજન કરશે. તે પછી જુદા જુદા વ્યાપારિક કરાર માટે પ્રતિનિધિમંડળો ભારતના સંબંધિત વિભાગના મંડળ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં સાંજે રાજકીય ભોજન સમારંભની મેજબાની કરશે. પુતિન આજે રાત્રે લગભગ 9:30 વાગે ભારતથી પ્રસ્થાન કરશે. પુતિનની આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ, ઉર્જા, સહયોગ, ઓઇલ સેક્ટર, બ્રહ્મોસ મિસાઇલ અપગ્રેડ પરની વાતચીત કેન્દ્ર સ્થાને રહેશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલા વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા પણ છે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે વડાપ્રધાન મોદીને માહિતગાર કરશે. બેઠક બાદ બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રશિયામાં ભારતીય શ્રમિકોની અવર જવરને સરળ બનાવવા માટેનો કરાર અને સંરક્ષણ સહયોગ માટે સામાન સામગ્રી સંબંધિત કરાર મુખ્ય છે. આ ઉપરાંત ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને 30-40 લાખ ટન ખાતર પૂરું પાડે છે. બંને પક્ષો નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર પર પણ ચર્ચા કરશે. શિખર બેઠક પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ વચ્ચે ગઈકાલે વાતચીત થઈ હતી, જેનો મુખ્ય એજન્ડા S-400 મિસાઇલ પ્રણાલીની ખરીદી, Sukhoi-30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનના પ્રવાસે આવ્યા છે ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યા છે. જ્યારે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે મહેમાનોને વિપક્ષના નેતા સાથે મળવા નથી દેતી. અત્યાર સુધીમાં પરંપરા રહી છે કે વિદેશથી આવતા નેતા વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરતા હતા, જે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સમયમાં પણ થતું હતું. તે પછી રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન નથી કરી રહ્યા. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે અમને વિદેશી મહેમાનના કાર્યક્રમના આયોજકો પાસેથી સંદેશા મળે છે કે સરકારે કહ્યું કે તમને ન મળવું. વિપક્ષી નેતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વિદેશી નેતાઓને માટે વિરોધ પક્ષના નેતાને મળવાથી એક અલગ દ્રષ્ટિકોણ પણ ઉભો થતો હોય છે, તેમ રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો તેમની ફ્લાઇટ કલાકો સુધી વિલંબિત રહી તેથી હેરાન થઈ ગયા છે. છેલ્લા 3 દિવસમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ 400 ફ્લાઇટ રદ થઈ છે. હજારો મુસાફરો 12-14 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેના કારણે ભારે હાહાકાર મચી ગયો છે. સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યા ચાલુ રહી છે. ગઈકાલે પણ દિલ્હીથી ઇન્ડિગોની 30 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ 33 ફ્લાઇટ રદ કરવામાં આવી, જ્યારે બેંગલુરુમાં આ આંકડો 73 પર પહોંચી ગયો હતો. ઇન્ડિગોના અધિકારીઓએ કહ્યું છે કે સ્ટાફની અછત આ માટે મુખ્ય કારણ છે. બુધવારે 3 ડિસેમ્બરે 200થી વધુ અને ગઈકાલે ગુરુવારે 4 ડિસેમ્બરે 170 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા સત્તાવાર રીતે સ્ટાફની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણભૂત ગણવામાં આવ્યું છે. પરંતુ આ સંકટ પાછળનું મુખ્ય કારણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સના નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે છે. આ નિયમો પાયલોટ અને કેબિન ક્રૂ માટે મહત્તમ ફ્લાઇટ કલાકો, ફરજનો સમયગાળો અને લઘુત્તમ આરામની આવશ્યકતાઓ નક્કી કરે છે. નવા નિયમો પાયલોટ અને એર હોસ્ટેસ તેમજ વિમાન સેવાના અન્ય સ્ટાફ માટે વધુ માનવીય અને આરામદાયક ફરજ ફાળવણી સુનિશ્ચિત કરે છે, પણ તેનો ત્વરિત અમલ કરવા જતાં એરલાઇનને પાયલટ્સ અને સ્ટાફની અછતનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત શિયાળાનું નવું સમયપત્રક, હવામાન ધુમ્મસ જેવા કારણો પણ તેમાં ઉમેરાયા છે. મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ પર કોઈ અધિકારી તેમને સંતોષકારક જવાબ આપી રહ્યા નથી, જેને કારણે ગુસ્સો અને લાચારીનો માહોલ છે. આ સમસ્યાનો ઉકેલ રાતોરાત આવે તેમ લાગતો નથી. ભારતીય રૂપિયાએ છેલ્લા 2 દિવસમાં ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડોલર સામે ફરી એકવાર નવું રેકોર્ડ નીચલું સ્તર રૂપિયાએ સ્પર્શ્યું છે. બુધવારના બંધ સ્તર 90.19 રૂપિયા પ્રતિ ડોલરની સરખામણીએ ગઈકાલે રૂપિયો ચલણ 89.96 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. આ તીવ્ર ઘટાડો સૂચવે છે કે વિદેશી બજારોનું દબાણ, મજબૂત ડોલર અને વૈશ્વિક અનિશ્ચિતતા રૂપિયા પર ભારે પડી રહી છે. રૂપિયાનો ડોલર સામે નબળો દેખાવ થવાના મુખ્ય કારણો ડોલર ઇન્ડેક્સમાં સતત મજબૂતી જોવા મળી રહી છે તે કહી શકાય. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારોમાંથી સતત પૈસા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવો ભારતનું આયાત બિલ વધારી રહ્યા છે, તે પણ એક કારણ છે જેને લીધે રૂપિયા પર દબાણ આવે છે. વૈશ્વિક બજારમાં રહેલી અનિશ્ચિતતા પણ રૂપિયાને નબળો પાડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના આર્થિક ડેટા અને ફેડ દ્વારા વ્યાજદરો વધારવાની વધતી અપેક્ષાઓ ડોલરને વધુ મજબૂત બનાવી રહી છે. જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે મોટાભાગના ત્રીજા વિશ્વના દેશોનું ચલણી નાણું નબળું પડે છે અને આ કારણે જ રૂપિયો પણ દબાણ હેઠળ છે. બજાર નિષ્ણાતો માને છે કે જો વિદેશી રોકાણકારો સ્થાનિક ઇક્વિટી અને ડેટ માર્કેટમાંથી પૈસા કાઢવાનું ચાલુ રાખશે અને જો કાચા તેલની કિંમતો વધુ ચડશે તો રૂપિયો નબળો જ રહેશે. આગામી દિવસોમાં રૂપિયો 91 સ્તર પણ સ્પર્શી શકે છે. રૂપિયાની નબળાઈને લીધે સોના અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની આયાતી ચીજવસ્તુ મોંઘી બનશે. વિદેશી શિક્ષણની ફી પર પણ બોજ પડશે. અને છેલ્લે, કેન્દ્ર સરકારે સાયબર સિક્યોરિટી એપ્લિકેશન સંચાર સાથી ફરજિયાત ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આદેશ આપ્યો હતો. જોકે આ મુદ્દે હવે એક સમાધાન થઈ ચૂક્યું છે કે સરકારે આ આદેશ પાછો ખેંચી લીધો છે. એટલું જ નહીં, એ પણ જણાવ્યું છે કે અમારો આશય જાસૂસી કરવાનો નહોતો, નાગરિકોની કોઈપણ ગોપનીયતા પર તરાપ મારવાનો નહોતો, માત્ર તેઓને આર્થિક ગુનાઓથી અને જે પણ ડિજિટલ ગુનાઓ બને છે તેમાંથી એક સુરક્ષા આપવા માટેનો હતો. આ ઉપરાંત જો નાગરિકનો ફોન ચોરાઈ જાય તો તેને ઝડપથી શોધી શકાય તે માટે પણ સંચાર સાથી એપ મદદ કરે તેમ છે. અને જો ફોન ઝડપથી શોધી શકાય તો ફોનથી થતા ગુનાઓ પર પણ કાબુ આવી શકે. જોકે ગોપનીયતાની જાળવણી માટેની કાર્યરત સંસ્થાઓ અને સાંસદોએ જે પ્રમાણે સરકાર સામે વિરોધ પક્ષના સાંસદોએ જે પ્રકારે સરકાર સામે વિરોધ નોંધાવ્યો તેના પગલે સરકાર હવે બેકફૂટ ઉપર ગઈ હોય તેવું તેમનું વલણ જોવા મળ્યું છે. અને આ એપ હવે અગાઉથી લગાવી નહીં પડે તે પ્રકારનો આદેશ સરકારે જારી કર્યો છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.